તારીખ 21/9/1992 શ્રી દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશ બોલ નંબર 455-459 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળ પ્રવચન નંબર 195 તારીખ 21/9/1992 શ્રી દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશ બોલ નંબર 455-459 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળ પ્રવચન નંબર 195
ખબરમાં તો ખબર ન પડે પોસ્ટકાર્ડમાં તો અનિવાર્ય છે ખબર પડે જ દક્ષિણામૃત 455 પ્રકાશ શક્તિ ની જે સ્વયં પ્રકાશમાન એટલો શબ્દ છે સ્વયં પ્રકાશમાન વિશદ એટલે સ્પષ્ટ ધૂંધું ને ઝાંખું નહીં સ્વયં પ્રકાશમાન હોવાથી સ્પષ્ટ વિશદ નિર્મળતા વિશદ નિર્મળતાને પણ વિશદપણું કહે છે સ્પષ્ટપણાને પણ નિર્મળપણું કહે છે વિશદપણું કહે છે એટલે વિશદનો અર્થ સ્પષ્ટ પણ થાય છે નિર્મળ સ્પષ્ટ એવો પણ થાય છે સ્વયં પ્રકાશમાન વિશદ એવા સ્વસંવેદનમયી એટલે સ્વાનુભવમયી પ્રકાશ શક્તિ જ્યાં જ્યાં આત્માનો પ્રકાશ ની વાત આવે છે ત્યાં સ્વસંવેદન લેવું એમ કહેવા માંગે આ પ્રકાશ તો છે નહીં આત્માનો આજે સૂર્યનો પ્રકાશ દીવાનો પ્રકાશ એ કોઈ પ્રકાશ તો છે નહીં છતાં આત્મા તેજોમય છે પ્રકાશમય છે એમ જે કહેવાય છે વેદનનો પ્રકાશ લેવો છે સ્વયં પ્રકાશમાન છે પોતે સ્પષ્ટ સંવેદનમય છે એવી પ્રકાશ શક્તિનું કાર્ય છે પ્રકાશ શક્તિને એવી રીતે સ્વાનુભવમય કહીને વર્ણવી છે આખા સુરતારી શક્તિમાં અનુભવનો વિકાસ વિષય પ્રકાશ શક્તિમાં નાખ્યો છે સ્વાનુભવનો વિષય છે એ પ્રકાશ શક્તિમાં
જાણવાથી પ્રકાશે
અનુભવ થી પ્રકાશ અનુભવ માં જાણવું આવી જાય છે જાણવા રહી અનુભવ નથી પણ અનુભવમાં વેદન મુખ્ય છે જાણવું મુખ્ય નથી વેદન મુખ્ય છે જાણવું એના ગર્ભમાં આવી જાય
કોઈ પણ વાત વેદન થી સમજવાની રાખવી જોઈએ
આ માર્ગમાં તો એવું છે કે મોક્ષ માર્ગ અનુભવ પ્રધાન માર્ગ હોવાથી એની કોઈ વાત અનુભવની પદ્ધતિમાં લઈ જઈને કે અનુભવની કસોટીમાં લઈ જઈને સમજવાનો પ્રયત્ન કરવો અને આ તો બધા ભાવોનો તો વિષય ચાલે છે તો જે ભાવાત્મક પદાર્થ છે એના ભાવનો વિષય ચાલે છે, એ અનુભવ ગોચર થતા બધા ભાવો છે, તો એના અનુભવને દુર્લક્ષ કરીને એને સમજવાનો પ્રયત્ન કરે તો શું સમજાય? એ તો કઈ સમજાવવાનું જ નથી ખરેખર. જ્યારે અનુભવનો પ્રયાસ કરવામાં આવે છે ત્યારે જ આ વાત સમજાય છે, ત્યાં સુધી ખરેખર નથી સમજાતી. જે સમજાણી છે ખરેખર નથી સમજાણી. સમજાય ક્યારે? કે અનુભવનો પ્રયત્ન ચાલુ કરે ત્યારે. ત્યાં સુધી બધું સમજણું કહેવા માત્ર છે, નામ માત્ર છે, એનું કોઈ મૂલ્ય નથી. ચારસો ને પંચાવન. વસ્તુ તો શુદ્ધ ભક્તિ કા ભી નિષેધ કરતી હૈ. શુદ્ધ ભક્તિ એટલે શુદ્ધ પરિણામ. આત્માની શુદ્ધ ભક્તિ શું છે? કે આત્માના શુદ્ધ પરિણામ, જે આત્માને ભજનારા પરિણામ છે, જેમાં આત્માની ભજના ચાલે છે. તો વસ્તુ એટલી માન છે કે એની અપેક્ષા આગળ પરિણામ માત્રની ઉપેક્ષા છે, શુદ્ધ પર્યાયની પણ ઉપેક્ષા છે. એમ નિષેધનો અર્થ અહીંયા ઉપેક્ષા છે. અથવા વસ્તુ છે એ શુદ્ધ પર્યાયથી પણ નિરપેક્ષ છે એમ ભાવ લેવો. વસ્તુને શુદ્ધ પર્યાયની પણ અપેક્ષા નથી તો પછી અશુદ્ધ પર્યાયની અપેક્ષાનો તો પ્રશ્ન રહેતો નથી. શુદ્ધ પર્યાયની પણ વસ્તુને અપેક્ષા નથી. શુદ્ધ ભક્તિ વ્યવહાર ભક્તિ કા નિષેધ એટલે ઉપેક્ષા કરતી હૈ. અને જે શુદ્ધ પરિણામ છે એ વ્યવહાર ભક્તિ રૂપ જે શુભ પરિણામ છે એનો પણ નિષેધ કરે છે. એટલે કે વ્યવહારનો નિષેધ થઈને નિશ્ચયના પરિણામ પ્રગટે છે. વ્યવહારના નિષેધમાં નિશ્ચયના પરિણામ પ્રગટે છે. વ્યવહારનો નિષેધ ન થાય ને નિશ્ચયના પરિણામ પ્રગટે એમ તો કદી બને નહીં. અને વ્યવહાર ભક્તિ છે એટલે શુભભાવ છે તે અન્ય સ્વપદાર્થો કા નિષેધ એટલે ઉપેક્ષા કરતી હૈ. દેવગુરુ શાસ્ત્રની જે વ્યવહાર ભક્તિ જેને છે એને જગતના પદાર્થોનું મૂલ્ય નથી. જગતના પદાર્થો તો એ સમર્પણ કરે છે. દેવગુરુ શાસ્ત્રના ચરણે એ સમર્પણ કરી દે છે એટલે એની અપેક્ષા એને નથી. એટલે આમ જો નીચેથી ઉપાડીએ તો જેને આમ શરૂઆત તો નીચેથી થાય ને ઉપર જવાની, આપણે ઉપરથી નીચે લીધું છે પણ આપણે નીચેથી ઉપર લઈએ તો કે જો ખરેખર દેવગુરુ શાસ્ત્ર પ્રત્યે એની ભક્તિ જાગે તો એની અર્પણ ટાઈવા વગર રહે નહીં. ગુરુદેવ કોઈને ક્યારે પણ દાન દેવાનો આદેશ નહોતા કરતા. કરતા હતા છતાં પણ ગુરુદેવનો જે ઉપદેશ એ એવો સત્ય ઉપદેશ હતો કે સાંભળનારને અર્પણતા થઈ જાય. સાંભળનારને અર્પણતા થઈ જાય એવો ઉપદેશ હતો. એટલે વ્યવહાર ભક્તિ છે એ જગતના પદાર્થોનો નિષેધ કરે છે. જગતના પદાર્થોની કિંમત ચાલી જાય જેને ખરેખરી ભક્તિ પ્રત્યે દેવગુરુ શાસ્ત્રની, એને જગતના પદાર્થોની કિંમત ન રહીએ એમ કહેવું છે. જગતના પદાર્થો પ્રત્યેના કિંમત વાળા પરિણામ છે એ અશુદ્ધ અશુભ ભાવ છે. કેવા છે? તો જો શુભ ભાવ તીવ્ર થાય તો અશુભ ભાવ મટી જાય. સીધી વાત છે. અશુભના નિષેધમાં શુભ ભાવ આવે છે. એટલે એ જેટલું કુદરતી છે એટલું જ શુદ્ધ પરિણામ થાય ત્યારે વ્યવહાર ભક્તિનો નિષેધ છે. કેમ કે પુણ્યની અરુચિ પ્રગટે છે. વિભાવની અરુચિમાં શુદ્ધની રુચિ છે ત્યારે શુદ્ધ પરિણામ થાય છે. એટલે વ્યવહાર ભક્તિનો નિષેધ કરે છે. શુદ્ધ પરિણામ વ્યવહાર ભક્તિનો નિષેધ કરે છે. અને ત્રિકાળી વસ્તુ તો એ શુદ્ધ પરિણામની પણ અપેક્ષા રાખતી, એનાથી નિરપેક્ષ વસ્તુ છે. આવું પોતાનું સ્વરૂપ છે ખરેખર. તો આવું પોતાનું સ્વરૂપ છે. જ્યાં છેલ્લે લઈ જાય છે એ તો પોતાનું સ્વરૂપ છે. પણ એમને જે કારણ કાર્યની અથવા જે વિધિ નિષેધની વ્યવસ્થા સ્પષ્ટ કરી છે એમાં અનુભવ કામ કરે છે, અનુભવ કામ કરે છે, આવું બને છે. પરિણામ બે ત્રણેય પ્રકારના છે. પરવસ્તુ તરફના પરિણામ અશુભ છે, દેવગુરુ શાસ્ત્રના પરિણામ શુભ છે, અને ધિકાળી વસ્તુ તરફના પરિણામ શુદ્ધ છે. અને વસ્તુ ત્રણેથી ઉપર છે, મૂળ વસ્તુ ત્રણેથી ઉપર છે. પરસ્પરમાં આ પરિસ્થિતિ છે. ઉપરના પરિણામ નીચેના પરિણામના નિષેધથી પ્રગટે છે. એમાં અપેક્ષા લીધી છે, એમાં અપેક્ષા લીધી છે, શરૂઆતમાં લીધા છે ને, બોલો. અંતર બાહ્યની વાત લીધી છે, એમાં ધ્રુવ તત્વ અંતર તત્વ છે, શુદ્ધ પર્યાય બાહ્ય તત્વ, બાહ્ય બહિર તત્વ છે. શુદ્ધ પર્યાય ને અંતર તત્વ કીધું હોય તો અશુદ્ધ પર્યાય ને બહિર તત્વ કહેવું, અશુદ્ધ પર્યાય ને અંતર તત્વ કહેવું તો કર્મ ને બહિર તત્વ કહેવું, કર્મ ને અંતર તત્વ કહેવું તો નો કર્મ ને બહિર તત્વ કહેવું. એ અંતર બાહ્ય ની અપેક્ષા લીધી છે. ત્યાં તો કથનની અપેક્ષા આવે ને, કોઈ વાર કોઈને અંતર તત્વ કે કોઈને જેને બહિર તત્વ કીધું હોય એને જ અંતર તત્વ કે, તો ત્યાં આટલી આટલી મર્યાદાથી વાત છે એમ કે, એમ સમજવું. હવે વસ્તુનો મહિમા કેટલો એમ લેવું છે, શું જગતમાં જગતના પદાર્થોનો મહિમા છે તો કે સાચી ભક્તિ પ્રત્યે તો એ મહિમા ઘટી જાય એવું છે. શુદ્ધ પરિણામ પ્રત્યે તો એ ભક્તિનો મહિમા ઉડી જાય એવું છે, શુભાવરૂપ. અને વસ્તુનો મહિમા આવે તો શુદ્ધ પરિણામની પણ મહિમા ઉડી જાય એવું છે એમ લીધું છે. એટલે સરવાળે વસ્તુનો મહિમા કેટલો, શુદ્ધાત્માનો મહિમા કેટલો એમ લીધું છે. ચારસો ને પંચાવન થી 456 છે, રુચિનો વિષય લીધો છે. રુચિ અપને વિષય મેં બાધક પદાર્થો કો ફટાફટ હટા દેતી હૈ, શું કરે છે રુચિ છે એ, પછી ગમે તે પ્રકારની હોય, ગમે તે વિષયની હોય, એમાં કોઈ બાધા નાખે તો એનું ઉલ્લંઘન કરવું એ રુચિને માટે સહેલું છે, ક્યાંય રોકાય નહીં, ઉમે રૂકતી નહીં. જે કોઈ એમાં બાધા પહોંચાડનાર બાધક હોય એનો નિષેધ ફટાક દઈને કરી નાખે, રુચિ એનું ઉલ્લંઘન કરી નાખે, રુચિને ન રોકી શકાય. શું રુચિ ઉનમે રોકતી નહીં, સીધે અપને વિષય કો હી ગ્રહણ કર લેતી હૈ. આ રુચિનું સ્વરૂપ બતાવ્યું છે કે રુચિનું સ્વરૂપ જ આવું છે કે પોતાના રુચિના વિષયને સીધું ગ્રહણ કરે, વચ્ચે આવનાર બાધા કરનાર કોઈને એ ગણે નહીં, અવગણી જાય એનું નામ રુચિ. એના ઉપરથી લેવું છે કે જો જીવને પોતાના સ્વરૂપની રુચિ થાય તો એ જગતમાં કોઈને ગણવા રહે કોઈને ન ગણે, એ રુચિમાં બાધા કરનાર કોઈને ન ગણે. રુચિનું સ્વરૂપ જ એવું છે. એટલે કે ધર્મ કરતો જીવ હોય એને કોઈ રોકી શકતું નથી જગતમાં, ધર્મ કરનારને કોઈ રોકી ન શકે, કેમ કે આત્માની રુચિથી ધર્મ પ્રગટવાનો છે, એને કોણ રોકે, એને કોઈ રોકી શકે, એના પરિણામ જ એ જાતના પોતાના કામ કરવા માંડે છે. એમાં કોઈની પહોંચ નથી, રુચિના પરિણામને રોકવા માટે કોઈની પહોંચ નથી. એમ કાર્ય છે રુચિ આમાં લીધું છે ને 250 માં તો એ વાત લીધી છે એમને. સેંકડો કાર્ય કરતે હોય બી બીજા કામ આવી પડે એનું શું કરવું, આત્માનું કરવું છે પણ બીજા કામ ઘણા માથે જવાબદારી ના આવી પડ્યા છે એમ કે છે ને માણસો, એનો ઉકેલ છે એની અંદર. પહેલા પેરેગ્રાફમાં છેલ્લે જીસ વિષય કી રુચિ હૈ ઉસી મેં જાગૃતિ રહેતી હૈ, સાવધાની અમારી એમ. સેંકડો કાર્ય કરતે રહેને પર ભી સભી કે ગૌણતા હી રહા કરતી હૈ, માત્ર રુચિ કા વિષય હી સદા મુખ્ય રહેતા હૈ. અનુભવ ગોચર વાત થાય એવી છે કે જયારે જીવને સ્વરૂપની રુચિ નથી તો પરની રુચિ છે, તો પરની રુચિમાં પરનું ચિંતન પરનું મનન જેની રુચિ છે એ ચાલ્યા જ કરવાનું છે, એને કોણ રોકે, એને કોઈ રોકી શકે નહીં. અને કોઈ રોકવા આવે તો ડબલ થાય, રુચિનો સ્વભાવ એવો છે પાછો, કોઈ રોકવા આવે તો ઓર ડબલ જોર કરે તો પાછી ન પડે, અને પાછી પડે એનું નામ રુચિ નથી એમ છે. એવું રુચિનું સ્વરૂપ છે. પછી 457 છે એ પ્રયોજનના વિષયમાં લીધું છે કે જીસકો જીસકી પ્રાપ્તિ કરની હૈ ઉસ વિષય મેં ઉસકો સૂક્ષ્મતા આ જાતી હૈ. શું કહે છે, જેને જેની પ્રાપ્તિ કરવી છે એટલે જે પ્રાપ્ત કરવાનું જેને પ્રયોજન છે એને એ વિષયની સૂક્ષ્મતા આવ્યા વગર રહે નહીં. અર્થાત પ્રયોજન કે વિષય મેં બુદ્ધિ અધિક સૂક્ષ્મ હો જાતી હૈ. પ્રયોજનના વિષયમાં છે એ બુદ્ધિ વધારે સૂક્ષ્મ થઈ જાય છે. આ બહુ સ્વાભાવિક છે, જીવના સ્વભાવમાં આ વાત છે કે જ્યાં એને પ્રયોજન લાગે ત્યાં એની સૂક્ષ્મ વિચારણા ચાલે, બુદ્ધિ ત્યાં એની એકદમ સૂક્ષ્મ થઈ અને કામ કરવા લાગી જ જાય, એમાં એને શીખડાવવું પડે નહીં. આમ તો કારણ કાર્યમાં તો એ છે કે એ રુચિના કારણે જ્ઞાન સૂક્ષ્મ થાય છે. પ્રયોજન રુચિ અને જ્ઞાન ત્રણને સાથે લ્યો શું તો જ્ઞાનમાં સૂક્ષ્મતા આવવાનું કારણ શું, કે જેની રુચિ છે એનું પ્રયોજન છે માટે. અને જરૂરિયાત સાથે એનો સીધો સંબંધ છે. રુચિ કોની છે, કે જેની જરૂરિયાત છે એની રુચિ છે એમ છે ખરેખર તો. એટલે જરૂરિયાત રુચિને ઊભી કરે છે, રુચિ જ્ઞાનની સૂક્ષ્મતાને ઊભી કરે છે અને એને લઈને પ્રયોજનની સિદ્ધિ થાય છે. જે જેની જરૂર છે એ પ્રયોજનની સિદ્ધિ થાય છે. વ્યવહારમાં પણ જે માણસ જે વ્યવસાય કરે છે એમાં એની સૂક્ષ્મતા હોય જ છે ને. માણસ જે ધંધો કરતો હોય, જે વ્યવસાય કરતો હોય એમાં એની સૂક્ષ્મતા હોય છે ને. નોકરી કરતો હોય એને એના કામની આવડત હોય છે ને. એનું કારણ શું છે, કે એને એની જરૂર છે, એનો એનો મહાવરો છે એટલે એમાં એને સૂક્ષ્મતા આવ્યા વગર રહે નહીં. સ્કૂલમાંથી કે કોલેજમાંથી છોકરો ભણી ઉતરે છે, ભણતો તો ત્યાં સુધી તો ઠીક છે, રમવું ને હરવું ને ફરવું, દુકાને બેહ્યા પછી એને શું કહે, જો ભાઈ આ તું ધ્યાન આમાં બરાબર રાખ, કમાણી કેવી રીતે થાય એમાં ધ્યાન રાખ, તો એ એ તારે એમાં એમાં બરાબર ધ્યાન રાખવું એનો અર્થ શું, ત્યાં કે ત્યાં દ્રષ્ટિ સૂક્ષ્મ થઈ જવી જોઈએ, એ વિષયની દ્રષ્ટિ કે થોડામાં થોડું ક્યાંય નુકસાન ન જવું જોઈએ, થોડો કે જાજો પણ લાભ તો થવો જ જોઈએ. ત્યાં સૂક્ષ્મ થઈ જાય છે ને દ્રષ્ટિ, બધું ત્યાં ભેગું થઈ જાય છે એટલે તૈયાર થઈ જાય છે, વાર લાગતી. અને અનેક જાતના પ્રસંગો પડે છે, એને શીખવાનું મળે છે કે અહીં આમ થાય છે, અહીં આમ થાય છે, કોઈ આવા માણસો આવે છે, કોઈ આવા માણસો સાથે કામ પડે છે, કોઈ આવા માણસો સાથે કામ પડે. આપણું પ્રયોજન બધી જગ્યાએ સચવાવું જોઈએ એમ. એટલે એને પૂછું કે આત્માર્થી ને તો આત્મા જોઈએ છે, એને આત્માની જરૂર છે, આત્મા આત્માર્થી થયો છે, આત્માની જરૂર છે એટલે આત્માર્થી થયો છે, એને આત્મ પ્રાપ્તિના વિષયમાં સૂક્ષ્મતા આવ્યા વગર રહે નહીં. હવે ઘણા વખતથી શાસ્ત્ર માંગતા હોય, ઘણા વખતથી તત્વજ્ઞાનનું શ્રવણ કરતા હોય, છતાં સ્થૂળ બુદ્ધિ રહે એનું શું કારણ? એ વિષયમાં સ્થૂળ બુદ્ધિ રહે એનું શું કારણ? તો કે એને આત્મ પ્રાપ્તિની જરૂરત લાગી નથી. નક્કી શું થઈ ગયું? કે એને જરૂર લાગી નથી, નહીતર એને સૂક્ષ્મતા આવ્યા વગર રહે નહીં એ વિષયની. શું પ્રશ્ન કયો છે? નજર મેં તો પર પદાર્થ આતે હૈ, સ્વ વસ્તુ નજર મેં નહીં આતી તો ક્યા કરના? શું આ છે પાછો ચેનલ નો વિષય છે? કયા કઈ ચેનલ થી વસ્તુ ને પકડવી? હા, કઈ રીત થી પકડવી? બીજા પદાર્થો તો દેખાય છે અને આત્મા છે એ દેખાતો નથી. કેમ કે આ તો ઇન્દ્ર જ્ઞાન નો વિષય સ્થૂળ પદાર્થો છે એ તો જાય છે, આત્મા તો કઈ નજરમાં આવતો નથી. કેમ કે એવો સૂક્ષ્મ અને અતિન્દ્રિય પદાર્થ છે. શું કરવું હવે? એને એને જ્ઞાનમાં લેવા માટે શું કરવું? આ પ્રશ્ન ઉઠાવ્યો છે. મૂળ વાત તો એ છે કે પોતાના સ્વરૂપને જાણવા માટે શું કરવું? ઉત્તર, જિસ ક્ષેત્ર મેં નજર કા પરિણમન હો રહા હૈ, જો ક્ષેત્ર પકડાવે છે, વસ્તુ પકડાવી છે ને, તો જ્ઞાનની તો પર્યાય છે, પણ જ્ઞાનની પર્યાયને પણ કોઈ ક્ષેત્ર છે એમ કે છે. અહીંથી વસ્તુ પકડાવે છે. હીરાનો પ્રકાશ તો પ્રકાશ પર્યાય છે, પણ પ્રકાશની પર્યાયનું પણ ક્ષેત્ર છે એ હીરાનું ક્ષેત્ર છે. બહુ સરસ જવાબ લક્ષણ લક્ષણની ચર્ચામાં અમરચંદ્ર આચાર્ય દેવે પરિશિષ્ટમાં આપ્યો છે કે જ્ઞાન લક્ષણ છે એમ આપ કયો છો, તો લક્ષણ અને લક્ષ્ય તો ભિન્ન હોય એવી વાત આમાં આવે છે. લક્ષણ દ્વારા લક્ષ્યને ઓળખવું, ને લક્ષ્ય તો આત્મા છે, દ્રવ્ય છે, આ પર્યાય છે, તો દ્રવ્યને પર્યાયની તો ભિન્નતા છે. ઓકે, હા, દ્રવ્યનું દ્રવ્યત્વ લઈએ અને પર્યાયનું પર્યાયત્વ લઈએ તો ભિન્નતા છે, પણ વસ્તુ પણ એ બંને અભેદ છે. દ્રવ પણ એ વસ્તુ પણ એ બંને અભેદ છે એમ દીધું છે. એટલે પર્યાયની ભિન્નતા પણ સ્વરૂપનું સાધક છે અને પર્યાયની અભિન્નતા પણ સ્વરૂપની સાધક છે એમ લેવું છે. એક ન્યાય વિપરીત જાતો નથી, નહીતર ન્યાય તો બે વિરુદ્ધ ખોટી ના લાગે કે એક ભિન્નત્વ પ્રકાશ છે એક ન્યાય અભિન્નત્વ પ્રકાશ છે. તો કે બે ઉપકારી? કે હા, બે ઉપકારી છે. સ્વરૂપ સાધવા માટે તો અમારે બે ઉપકારી છે, જુદી જુદી જગ્યાએ વાત છે, કક્ષા જુદી જુદી હોય છે ઉપકાર થવાની, પણ બંને ઉપકારે છે. એકે વાત નકામી નથી, નયની અને ન્યાયની એકે વાત નકામી નથી. કેમ કે ની નય ટુ લીડ દોરી જાય છે, આત્મામાં દોરી જાય છે. નય તો બધા જાય, તો આત્મામાં દોરી જાય છે. અહીંયા લીધું છે કે જે ક્ષેત્ર મેં નજર કા પરિણમનો, જાણનાર જે નજર છે એ ક્ષેત્ર કોનું? અહીં જરા જો, આમ જોવે છે કે ઓલી વસ્તુ દેખાણી, ઓલી વસ્તુ દેખાણી, પણ તું જોનાર નજર ક્યાં છે? ક્યાં ક્ષેત્રમાં છે એ તો જો, એમ કેવું છે. નજર ક્યાં ક્ષેત્રમાં છે? અંદર પ્રદેશો છે એ તો કોઈ આત્મા વસ્તુના પણ પ્રદેશ છે ને, ક્ષેત્ર છે એ તો વસ્તુનું ક્ષેત્ર છે. જીસ ક્ષેત્ર મેં નજર કા પરિણમન હો રહા હૈ, આમ અંદર લઈ ગયા સીધી, હું ક્ષેત્રની વાત કરીને લઈ ગયા અંદર. પેલા એ બહારની વાત કરી કે આ બધી વસ્તુ દેખાય છે ને, આત્મા તો કઈ દેખાતો નથી, આ બધું દેખાય છે મને તો કે તારી નજર આમ છે. હવે જો જે નજર કરે છે એનું કોઈ ક્ષેત્ર છે કે નહીં વસ્તુનો? આમ આમ લઈ આવે, આ બાજુ અંદરની બાજુ લઈ આવે છે. જિસ ક્ષેત્ર મેં નજર કા પરિણમન હો રહા હૈ ઉસી આંખે કે આંખે ક્ષેત્ર મેં વસ્તુ પડી હૈ. એ ક્ષેત્રમાં જ વસ્તુ પડી છે, પદાર્થ ત્યાં એ જે ક્ષેત્ર છે એ વસ્તુનું ક્ષેત્ર હોવાથી આખી વસ્તુ ત્યાં પડી છે. એ ક્ષેત્રમાં એક એક પ્રદેશે લીધું ને અનંત સુખ ભર્યું છે. આત્માના એક એક પ્રદેશે અનંત સુખ ભર્યું છે. શું? અક્ષય પાત્ર, સુખનું અક્ષય પાત્ર લીધું છે. તો કે આખી વસ્તુ અંદર પડી છે, બેહદ શક્તિથી શક્તિઓથી ભરેલી આખી વસ્તુ પડી છે એ ક્ષેત્રમાં. કે જ્યાં સે નજર ઉઠતી હૈ એમાંથી જ્ઞાનનો પર્યાય નીકળે છે, વસ્તુમાંથી જ્ઞાનનો પર્યાય નીકળે છે. શું? ભાઈ વસ્તુ હૈ, એ વસ્તુ છે. અતો નજર જ્યાં સે ઉઠતી હૈ વહી વસ્તુ કો ઢૂંઢ લો, જ્યાંથી વસ્તુ પ્રગટે છે ત્યાં જો, એમ કે છે. આ મંદિર લઈ જાય છે એ ગુરુદેવ કહેતા કે અનિત્ય દ્વારા નિત્ય જણાય છે. નિત્યને જાણવાનું સાધન શું? કે અનિત્ય દ્વારા જ નિત્ય જણાય છે, બીજું કોઈ સાધન નથી. એને એક રાત્રિ ચર્ચામાં એવો ઉતરાય પડતો કે દ્રવ્ય ઉપર કેવી રીતે જવું? તો કે પર્યાય ઉપરથી દ્રવ્ય ઉપર જવું. શું કીધું? પર્યાય ઉપરથી દ્રવ્ય ઉપર વ્યુ જવું. નીરો ખોવાઈ ગયો, રડતો નથી. શું? તો કે આ દોડતો હીરો છે, પર્યાય છે એ દોડતો હીરો છે. નજરમાં આવ્યા વગર રિયે નહીં, જે દોડતો એ નજરમાં આવ્યા વગર રિયે નહીં, એમ છે. ગતિમાન છે ને, એટલે ગતિ છે એ સ્થૂળતાને પ્રકાશે છે, સ્થિરત્વ છે એ સૂક્ષ્મ છે, વસ્તુની ગતિ છે એને પ્રકાશિત કરે છે. શું? એટલે પકડાઈ જાય છે ત્યાંથી પરિણમતી વસ્તુ. આમ લે છે પરિણમતી વસ્તુ. શું? તો વસ્તુને પકડી લેવાય છે, પરિણમનને ગૌણ કરીને વસ્તુને મુખ્ય કરી લેવામાં આવે છે. એટલે બે ત્રણ જગ્યાએ એવી વાત એમણે લીધી છે કે પર્યાય ઉપરથી દ્રવ્ય ઉપર જ્યાંથી નજર ઉત્પન્ન થાય છે ત્યાં જ વસ્તુને શોધો, ત્યાંથી જ વસ્તુને ગોતી લો. બીજી જગ્યાએ વસ્તુને ગોતવાનું કારણ નથી. એટલા માટે સમયસારમાં એ શૈલી લીધી છે આચાર્ય દેવ, તો એ શૈલી કુંકુંદાચાર્ય અમૃતચંદ્રાચાર્ય એ શૈલી લીધી છે. બીજી ગાથાથી સ્થિત પુદગળના પ્રદેશે પર સમયે જીવ જાણવો અને દર્શન જ્ઞાન ચારિત્રમાં સ્થિતે સ્વસમય જાણવો. જીવને દર્શન જ્ઞાન ચારિત્રમાં સ્થિર કર્યો, દર્શન જ્ઞાન ચારિત્ર ને જીવમાં સ્થિર કરવાને બદલે જીવને દર્શન જ્ઞાન ચારિત્રમાં લઈ આવ્યા. કેમ કે ગોતવો છે ને, અહીંયા તો જે અબુદ્ધ અપ્રતિબુદ્ધ છે એને પ્રતિબુદ્ધ કરવો છે, અજ્ઞાની ને જ્ઞાની કરવો છે. અજ્ઞાની ક્યાં, અજ્ઞાની ક્યાંથી ગોતશે? કેમ કે દર્શન જ્ઞાન ચારિત્રમાં જે સ્થિત છે તેને સ્વસમય જાણવો. જ્ઞાનના પર્યાયમાં જોતું, શ્રદ્ધાના પર્યાયમાં જો, શ્રદ્ધાનો કરનાર કોણ? શ્રદ્ધાના પર્યાયમાં શ્રદ્ધાનો કરનાર કોણ? જ્ઞાનના પર્યાયમાં જ્ઞાનનો કરનાર કોણ? આમ જોવાનું ક્યાં વસ્તુને શોધી લ્યો. ચારસો ને અઠાવન થયું, 459 પ્રશ્ન કર્યો છે. ઉપયોગ સ્વસન્મુખ હોતા હૈ, આવી ચર્ચા તો અન્ય શ્વેતાંબરાદીમાં ક્યાંય નથી. થાય છે આ બધી ચર્ચા હાલે આવી, વિષય જ નથી ત્યાં તો. આત્માને આત્માને લગતા આ બધી વાતોનો કોઈ અધ્યાત્મનો વિષય નથી, આ તો ગુરુદેવનો પ્રતાપ છે. વૈજ્ઞાનિકો થયા, મુમુક્ષુઓ ચર્ચા કરતા હતા, આવી બધી ચર્ચાઓ જે સોનગઢમાં રાત દિવસ ચાલતી હતી.
ગુરુદેવનો પ્રતાપ,
એ ગુરુદેવનો પ્રતાપ. આ બધું એમને આખું અધ્યાત્મનું પોપડું ઉખેડ્યું. ભાસતી હૈ ક્યા, શું કહે છે આ પ્રશ્ન? જરા ઉપયોગનો સૂક્ષ્મ લીધો છે કે ઉપયોગ જયારે અંતર્મુખ થઈ જાય, નિર્વિકલ્પ ઉપયોગ થાય ત્યારે તો બરાબર છે કે પરનો અનુભવ નથી, એકલા સ્વનો જ અનુભવ છે, પરનો અનુભવ નથી. પણ જ્યારે વિકલ્પાત્મક ઉપયોગ હોય, પર પદાર્થ સાથેનો વ્યવહાર ચાલતો હોય પરિણામને, ત્યારે એને ભિન્નતા રહે છે અંદર. વિકલ્પમાં, વિકલ્પના કાળમાં પણ ઉપયોગની અંદર ભિન્નતા રહે છે. શું? કેમ કે એ ઉપયોગ તો અજ્ઞાનીને હોય એવો અજ્ઞાનીને દેખાય છે. નાની જમા બે રોટલીનું બટકું ભાંગે એમ આ રોટલીનું બટકું ભાંગે છે, એમાંથી બટકું તોડે તો એવી રીતે છે. એ મોટા બાજુ લઈ જાય છે કોળીઓ, નાની પણ કોળીઓ મોટા બાજુ લઈ જાય છે. એમાં ભિન્નતા કેવી રીતે રહેતી હશે? વિકલ્પ આવ્યો કે હું આહાર લઉં, હું ખાઉં, અને ભિન્નતા કેવી રીતે રહેતી હશે? શુદ્ધ ઉપયોગની વાત બરાબર છે કે લીન થઈ ગયો સ્વરૂપમાં ઉપયોગ. ઉપયોગના કાળમાં શું છે? શું પ્રશ્ન એ ઉઠાયો છે, ઉપયોગના કાળમાં ભિન્નતા કેવી રીતે ભાસે છે? કે ભાસે છે કે મૃત્યુ નથી ભાસતી, કે અજ્ઞાની જેવું જ છે? શું એટલે આમાં શું છે કે લબ્ધ ઉપયોગ થઈને આખી પર્યાયને ન સમજતો હોય તો એને એમ જ લાગે કે તો જ્ઞાની ને અજ્ઞાની બાર ઉપયોગ જોઈએ ત્યારે હરખા જ છે. શું એવું લાગે? શું જ્ઞાની હોય કે અજ્ઞાની હોય, પર પદાર્થના કાર્યો કરતી વખતે તો બંને સરખા જ છે કે નહીં? એવું નથી. ઉત્તર: વિકલ્પ કે કાલ મેં ભી પ્રત્યક્ષ ભિન્નતા કા અનુભવ હૈ. શું? અનુભૂતિ તો અનુભૂતિ છે, અનુભૂતિ કઈ નાશ પામી નથી. ભલે એ અનુભૂતિ ઉપયોગાત્મક નથી અને લબ્ધાત્મક છે, તો પણ બંને થઈને એક પર્યાય હોવાને લીધે, ઉપયોગ લબ્ધ થઈને પર્યાય તો એક અને અખંડ છે. લબ્ધની પર્યાય જુદી ને ઉપયોગની પર્યાય જુદી, એમ એક પર્યાયના બે ટુકડા નથી, કેમ કે એક સમયની પર્યાય છે. શું? એકવાર એવી ચર્ચામાં બેનશ્રી થોડો સુધાર્યો હતો શબ્દ, કે એક એક પર્યાયના બે ભાગ લબ્ધ ઉપયોગાત્મક થાય છે તો કે બે ભાવ લઈ લેવા એક પર્યાયના. બે ભાગમાં ટુકડા કલની કલ્પના થઈ જતી હોય પર્યાયમાં તો ભાવ લઈ લેવા, કે એક પર્યાયના બે ભાવ છે, એક લબ્ધાત્મક અને એક ઉપયોગાત્મક. પણ છે એક પર્યાય એટલે ભિન્નતા ભાષા વગર રહે નહીં. કેમ કે જે લબ્ધ પર્યાય છે તે સ્વરૂપની સાથે એકત્વ કરે છે,
બરોબર,
અને એ પ્રધાન પરિણમન છે. ઉપયોગનું બહાર જતા ઉપયોગનું પરિણમન એ જ્ઞાનીનું કોઈ પ્રધાન પરિણમન નથી, એમાં અજાગ્રત છે. અને જ્યાં સ્વરૂપનું જ્ઞાન છે ત્યાં જાગ્રત છે, જાગૃતિ ત્યાં છે એમ છે, એટલે એ મુખ્ય પરિણમન છે. શું?
બરોબર.
અંદરનું પરિણમન મુખ્ય કે બહારનું પરિણમન મુખ્ય? ચાલો કે અંદરનું પરિણમન મુખ્ય છે. શું? બહારનું પરિણમન મુખ્ય નથી, કેમ કે એ પરિણતિ છે એ તો ઉપયોગ ભાવના થી, ઉપયોગ વારંવાર ભાવના, વારંવાર ભાવના થઈને ઉપયોગ થાય પછી એની પરિણતિ થઈ છે. પરિણતિ તો તીવ્ર રસે કરીને થઈ છે,
બરોબર.
એટલે પરિણતિ છે એ તો એક પર્યાયની રિઝલ્ટેડ પોઝિશન છે આખે,
બરોબર.
શું? રિઝલ્ટેડ પોઝિશન છે, એટલે ત્યાં જાગૃતિ છે
ખરેખર,
ઉપયોગમાં એમ છે ખરેખર,
બરોબર.
રાવણના 10 માથા વધારી નાખ્યા. રામચંદ્રજી એ બાણ છોડ્યું તો રાવણના ફટાફટ 10-10 માથા વધારી નાખ્યા. પણ અંદરમાં, હા, અંદરમાં આત્મામાં ઉભા છે, અંદરમાં આત્મામાં ઉભા છે, એવું છે. અહીંથી ઓળખાણ થવી જોઈએ. ઓળખાણ ક્યાંથી થવી જોઈએ? અહીંથી ઓળખાણ થવી જોઈએ. એટલા માટે એ પુરાણ રચ્યું છે. પદ્મ પુરાણની રચના એટલા માટે કરી છે કે તમે રામચંદ્રજીની ઓળખાણ કરો, પદ્મ પુરાણમાં વિષય આવે છે કે રાવણને યુદ્ધમાં જીતીને રામચંદ્રજી વનવાસ 14 વર્ષનો પૂરો કરે છે એ વખતે, અને અયોધ્યામાં પધારે છે. ત્યાર પછી 17,000 વર્ષ રાજગાદી ઉપર રાજ કરે છે. કેટલા? 17,000 વર્ષની રાજગાદી રાજ્યકાળ છે રામચંદ્રજીનો. આયુષ મોટા હતા ને એ કાળ, 20માં તીર્થંકર મુનિ સુવ્રતનાથ ભગવાનનો કાળ છે, આયુષ મોટા હતા. આ લોકોનો કાળ ના અહીંયા અત્યારે નજીક બતાવે છે. અત્યારે જે રામચંદ્રજીનો જે સંપ્રદાય ચાલે છે એમાં નજીકનો કાળ લીધો છે, એવું નથી. ઘણા વર્ષો હતી વીતી ગયા. મુનિ સુવ્રતનાથ ભગવાનના સમકાલીન હતા એ રામચંદ્રજી. 17,000 વર્ષ રાજગાદી એ બેઠા પછી ક્ષાયક સમ્યક દ્રષ્ટિ ચરમ શરીરી છે. રાજપાટ છોડે ત્યારે મુનિ દીક્ષા અંગીકાર કરીને આ લોકોમાં બીજું આવે છે કે જયારે એમને પછી સ્વધામમાં જવું હતું. સ્વધામ કે છે કેમ કે ઈશ્વરનો અવતાર માને છે ને, એક અવતારમાં 24 અવતારમાંથી એક અવતાર માને. જયારે સ્વધામમાં જવું હતું ત્યારે સરયુ નદીના તીરમાં પોતે સમાઈ જાય છે. સરયુ નદી અયોધ્યાને કાંઠે સરયુ છે ને, એટલે સરયુના તીરમાં સમાઈ જાય છે. રામાયણ એ લોકોના રામાયણમાં એમ આવે છે, આપણે એવું નથી. માંગી ડુંગી લવકુશ ક્યાં થઈ ગયા છે? પાવાગઢ થઈ ગયા છે. બરાબર. રામચંદ્રજી માંગી ડુંગી થઈ ગયા છે. બરાબર. લક્ષ્મણ આપણામાં આવે છે, લક્ષ્મણ એમાં રહે છે. આ લોકોમાં રામ આવે છે, આપણે લક્ષ્મણ આવે છે. કારણ કે રામ નારાયણ પ્રતિનારાયણ સામે સામે આવે ને, એટલે લક્ષ્મણ મેરે છે. આપણે રામાયણમાં એ આવે છે. ઓલામાં રામ રામચંદ્રજીના બાણથી મર્યા છે, એવી રીતે આવે છે. એ બધાના પુરાણમાં બધું એવું આવે, એ લોકોના પુરાણમાં, કે આમ દુશ્મનને વધ કરી નાખે પણ મંદોદરી રડે છે તો રામચંદ્રજીને આશ્વાસન આપે છે. શું શું થાય? આ તો મારી ફરજ છે, બીજો કોઈ ઉપાય નહોતો આમાં. સીતાને છોડાવવા માટે બીજો કોઈ, તમે ઘણો ઉપાય કર્યો. મંદોદરીને એમ કે તમે પણ ઘણો ઉપાય કર્યો, શું થાય? પણ એવી કોઈનું માનતા નહોતા, આ સિવાય બીજો કોઈ ઉપાય નહોતો. વધ કરવા સિવાય એનો કોઈ ઉપાય નહોતો. મંદોદરીને આશ્વાસન પાછા રામચંદ્રજી આવે. પુરાણમાં એ જાતનો બધા વચનો આવે. દીક્ષા લેતા વાર નહીં ને એને મોક્ષમાં જતા વાર નહીં, એ જોવાનું છે કે અંદર ની પરિણતિ હતી એની પાસે. માટે 17,000 વર્ષ સુધી જેને રાજ કર્યું, શું અને એનું રામ રાજ્ય બહુ પ્રસિદ્ધ થયું. રામ જે પ્રસિદ્ધ થયા એ રામ રાજ્યના હિસાબે પ્રસિદ્ધ થયા. લોક સંજ્ઞા નહોતી છતાં એ લોકોને બહુ સાથે રાખતા, રાજ કરવામાં લોકોનો સાથ ઘણો હતો. અને લોકોને સાથે રાખવામાં સીતાને બહાર મોકલી દીધા, લોકોને રાજી રાખવા. બોલો. એટલી બધી વિશિક્ષણતા હતી રાજ ચલાવવાની, છતાં રાજમાં એવી રીતે નહોતા ફસાણા. મુનિ દીક્ષા લીધી અને નિર્વાણમાં ગયા. એટલું મહત્વ પહેલેથી રાજ ચલાવતી વખતે કેવી રીતે રહ્યા છે એ જોવાનું છે. એ 17,000 વર્ષ રાજકાજમાં કેવી રીતે રહ્યા હશે, એ છૂટા પડીને રહ્યા ત્યારે રહ્યા છે, એવી વાત છે. એ સમજવાનું છે, સમજવાનું છે. એ અહીંયા સમજવાનું. અહીં પ્રશ્ન એ ઉઠાવ્યો છે કે વિકલ્પના કાળમાં પણ પ્રત્યક્ષ ભિન્નતાનો અનુભવ છે. શું? જેવી તેવી નહીં, પ્રત્યક્ષના પ્રત્યક્ષ ભિન્નતાનો અનુભવ છે. ગુરુ ઉપયોગ કયો મુખ્ય કરતે હો? જો અહીંયા તો વળી એમ કીધું છે કે પરિણતિ ને ઉપયોગ, એમાં ઉપયોગની મુખ્યતા હે ને કરો છો, જોર તો પરિણતિનું છે, એમાં ઉપયોગ ને હું તમે મુખ્ય કરો છો કે શું? મેં તો ધ્રુવ તત્વ હું ઇસકી મુખ્યતા કરીને ચાલીએ ને એ પરિણતિમાં રહીએ છે. ધ્રુવની મુખ્યતા તો પરિણતિમાં રહીએ છે, એમાં ઉપયોગ બહાર ગયો ને ઉપયોગ અંદર આવ્યો ને એમ ઉપયોગની હું મુખ્યતા કરો છો એમ કહીને એમણે બાહ્ય દ્રષ્ટિ ઉપર પ્રહાર કર્યો છે. શું? જે બાહ્ય દ્રષ્ટિ જીવો છે એ કાં તો પ્રવૃત્તિ જોવે છે અને કાં તો પ્રવૃત્તિ સાથે નિમિત્ત નૈમિતિક સંબંધે ઉપયોગની જે પ્રવૃત્તિ ચાલે છે એને જોવે છે. અંતરદ્રષ્ટિનો એ વિષય નથી એમ કહે છે. બાહ્ય દ્રષ્ટિ છોડી દો તમે, જ્ઞાનીને ઓળખવા માટે બાહ્ય દ્રષ્ટિ છોડી દો, ન તો તમે એની પ્રવૃત્તિને જુઓ મન વચન કાયાની, ન તો એના ઉપયોગને તમે જુઓ, એની પરિણતિને જુઓ એમ કહેવાય છે. એટલે મગર ઉપયોગ કો ક્યો મુખ્ય કરતે હો એમાં બાહ્ય દ્રષ્ટિ ઉપર પ્રહાર કર્યો છે એમણે, કે બાહ્ય દ્રષ્ટિ છોડી દો તમે. બાહ્ય દ્રષ્ટિથી નહીં સમજાય તમને આ વાત. શ્રીમદજીની જે આપણે ધન્ય આરાધનામાં ચર્ચા કરી છે એમાં એ વિષય મુખ્ય છે. એ વ્યાપાર વ્યવસાયમાં ઉભેલા હોવા છતાં એ પોતે કેવી રીતે ભિન્ન રહેતા હતા એમનું વર્ણન પોતે પોતાની સમર્થ કલમથી પોતાના અનુભવને કલમમાં ઉતાર્યો છે. એ વિષય જે જ્ઞાનીને ઓળખવાનો જે વિષય છે ને એ મુદ્દો છે ત્યાં. શું
પરિણતિ શું થી ઓળખવાનું?
પરિણતિ એમણે બહુ સ્પષ્ટ કર્યો છે. બધી વખતે એ પોતે નિર્લેપ છે. સીતાજી એ સમ્યક દ્રષ્ટિ હતા, રામચંદ્રજી તો સમ્યક દ્રષ્ટિ હતા, પણ સીતાજી એ સમ્યક દ્રષ્ટિ હતા. એ તો કાળ એવો હતો, એક ઘરમાં અનેક સમ્યક દ્રષ્ટિઓ હોય, એ પોતે સમ્યક દ્રષ્ટિ હતા. આ પર્યાય મારી નહીં. તીર્થંકરનો ભાવિ તીર્થંકર છે, ભાવિ તીર્થંકર છે. રાવણ તીર્થંકર નો જીવ
છે,
નારાયણ છે ને એ રાવણ ના ગણધર સીતાજી થશે. આવી બધી રમત છે, ક્યાં દ્વેષ કરવો, કોના ઉપર દ્વેષ કરવો, દ્વેષ કરવાનો વિષય. હા તું સિદ્ધ છો ને, એ નજર બધાને પરમાત્મા રૂપે જોવે છે. આપણે આવ્યું કે નહીં સ્વાધ્યાયમાં, કે આનાથી બધાનું સામ્ય ભાવ આવે છે, અહીંથી સામ્ય ભાવ આવે છે. બધા આત્મા છે, એ મૂળ સ્વરૂપે શુદ્ધ ચૈતન છે, અને એ દ્રષ્ટિ મુખ્ય રાખવી, બાકી બધું કામ કરવું. એટલે એમ કહે છે કે શ્રદ્ધા જ્ઞાનના વિકલ્પના કાળમાં પણ હું ધ્રુવ તત્વ છું એમ ત્યાં જ્ઞાનીનું શ્રદ્ધા જ્ઞાન ખાલી પડ્યું નથી, પરિણમન રૂપ છે ત્યાં. એના શ્રદ્ધા જ્ઞાનનું પરિણમન એ વખતે પણ ચાલુ છે. હું ધ્રુવ છું એવું પરિણમન શ્રદ્ધા જ્ઞાનમાં ધારણાને, જેમ મિથ્યા દ્રષ્ટિની ધારણા અધર પડી રહી છે, ખાલી થઈ જાય છે એ વખતે પરિણમન, એમ નથી હું ધ્રુવ છું એનાથી ભર્યું ભર્યું પરિણમન છે એમ કહે છે. શું પરિણમન? એનાથી ભરેલું છે એ રીતે જ્ઞાનીને જોવા. બહુ સારો વિષય લીધો છે. ધન્ય આરાધનામાં એ વધારે સ્પષ્ટ આવે છે કે ઉપયોગ જાય પણ જુદો રહે, જાય તો જુદો રહે, ભલે નહીં એકત્વ કરે નહીં, એકત્વ કરે તો અજ્ઞાન થયા વગર રહે નહીં. એટલે ઉપયોગમાં પણ ભિન્નતા રહે છે એમ કેવું છે ત્યાં તો, કે ઉપયોગમાં છૂટું છૂટાપણું જ અમને તો રહે છે. બહુ સારું લીધું છે.
દેવ શ્રી મહારાજ સ્વામી ભગવાન નો જય પરમ કૃપાલુ શ્રી કાન્ત દેવ નો જય વિદ્યા વિગમ્બા જય.